प्रवचन नंबर 479 30/7/88 74 मिनिट कलश टीका कलश 23
શ્રી સમયસાર કલશ ટીકા કલશ 23 નો છે. વચ્ચે સુધી આપણે આવ્યા અજ્ઞાની જીવ પણ એમ કહે કરે પણ કેવળ એ ઇન્દ્રિય જ્ઞાન દ્વારા એની જુદાઈ ખ્યાલમાં લે છે તો એમાં સાધ્યની સિદ્ધિ નથી થતી. એ તો અન્યમાંથી પણ કહે ત્યારે સાધ્ય તો આત્માનો અનુભવ છે, સમ્યક દર્શન છે, એની પ્રાપ્તિ કેમ થાય એ કાલે વાત કરી હતી કે ત્યારે જીવ દ્રવ્યનો દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ ત્રણેયનો એક રૂપ એનો પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે ત્યારે, એટલે આનંદ આવે છે ત્યારે સમ્યક જ્ઞાન ચારિત્ર છે, મોક્ષ માર્ગ પણ છે અને સકળ કર્મક્ષય લક્ષણ મોક્ષ પણ છે. એમાં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણ લીધા. તો ત્રણનું ઉલ્લંઘન ન હોય, જેમ કે ત્રણનું ઉલ્લંઘન જો દ્રવ્યગુણ પર્યાયનું લેવા જાય જેને સમય તરફ તો પ્રગટ થયું નથી, મિથ્યાદૃષ્ટિ જીવ છે, એ ત્રણનું અવલંબન લેવા જાય તો મિથ્યાત્વના પરિણામ પણ એમાં સાથે આવી જાય. મિથ્યાદૃષ્ટિ પાસે મિથ્યાદર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ છે આગ્રહ. દ્રવ્ય ગુણ મિથ્યાદૃષ્ટિના ગુણ છે પણ એની પર્યાય મલિન છે. હવે એ ત્રણમાં અહંબુદ્ધિ કરવા જાય તો અનુભવ થાય નહીં. પણ જ્યારે એ પર્યાયનો લક્ષ છોડીને દ્રવ્યનો લક્ષ કરવા જાય છે, વર્તમાન વર્તા રાગદીનું રાગાદીનું અને ક્ષોભનું જ્ઞાનનો ઉગાડ એનું લક્ષ છોડીને શ્રીકાળી સામાન્ય નાના પરમાત્મા એ હું છું એમ જ્યાં એનું લક્ષ કરે છે ત્યારે એ સમગ્ર જ્ઞાન ચાર રૂપે પડી જાય છે, શુદ્ધ પર્યાય રૂપે પડી જાય છે. તો શુદ્ધ પર્યાય પરિણમો ત્યારે દ્રવ્ય ગુણ તો શુદ્ધ હતો અને પર્યાય શુદ્ધ થઈ એ ત્રણનું જ્ઞાન થાય ત્યારે એનું નામ સમગ્ર જ્ઞાન ચાર રૂપે છે. એકનું અવલંબન ને ત્રણનું જ્ઞાન, અવલંબન તો સામાન્ય સામાન્યનું અવલંબન લઈએ ત્યારે પર્યાય શુદ્ધ થાય જ, એને દ્રવ્ય ગુણ પર્યાય શુદ્ધ થઈ અને ત્યારે તમે દર્શન કેમ કે મિથ્યાદૃષ્ટિ પાસે શુદ્ધ પર્યાય તો છે નહીં. આમાં તો એમ લખ્યું દ્રવ્ય ગુણ પર્યાય ત્રણ લેખા, તો દ્રવ્યનું અવલંબન લેતા એ પર્યાય જે શુદ્ધ થઈ પ્રગટ ત્યારે પ્રત્યક્ષપણે એને આનંદનો અનુભવ આવે છે. પર્યાયમાં આનંદ આવે ત્યારે દ્રવ્ય ગુણ પર્યાયને જાણ્યું કહેવાય, પર્યાયમાં આનંદ ના આવે તો દ્રવ્ય ગુણને પર્યાય જાણ્યું ન કહેવાય. એ તો આનંદનો બદલે દુઃખનો સ્વાદ તો લઈએ છે અનુભવ, એમાં સમ્યક દર્શન ક્યાંથી થાય? માટે દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ પ્રત્યક્ષપણે આસ્વાદ આવે છે. એ પ્રત્યક્ષ આસ્વાદ ક્યારે આવે કે અતિન્દ્રિય જ્ઞાન દ્વારા જ્ઞાયકને લક્ષમાં લઈએ, તો જ્ઞાયકને લક્ષમાં લેતા એક અતિન્દ્રિય જ્ઞાનને આનંદ પ્રગટ થાય. એવું દ્રવ્ય ગુણ અને પર્યાય સ્વરૂપ પડતું જે છે એ જ્ઞાનમાં ઉગ્નિ થાય છે ત્યારે એને અનુભવ થાય છે, ત્યારે મોક્ષ માર્ગ પ્રગટ થાય છે. અને એ જ રીતે મોક્ષનું કારણ પણ એ જ છે. આ આમાં જો ખુલાસો ન હોય તો દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ જે વસ્તુ છે એ દ્રષ્ટિનો વિષય છે, એમ ભૂલ થવાનો સંભવ છે. કેમ કે એમ તો વાંચતો આવે, વસ્તુ તો દ્રવ્યગુણ પર્યાય સ્વરૂપ છે, ઉત્પાદન ધ્રુવતમ સત છે, એ તો પદાર્થનું સ્વરૂપ તો આવ્યા જ કરે. પણ જ્યારે સામાન્યનો અવલંબન લઈએ ત્યારે પર્યાય શુદ્ધ થાય, જે શુદ્ધ પર્યાયમાં આનંદનો સ્વાદ આવે એ પ્રત્યક્ષ સ્વાદ છે. વિખ્યાતોનો સ્વાદ આવતો હોય ત્યાં સુધી સમય દર્શન ન થાય, વિખ્યાતોનો વ્યય થાય, સમય દર્શનનો ઉત્પાદ થાય, અને એ ઉત્પાદનું લક્ષ્ય ધ્રુવ પર હોય, અને ધ્રુવ પર લક્ષ્યાતા ઉત્પાદ વ્યય પણ નિર્મળ પર્યાય પ્રગટ થાય, તો એને દ્રવ્યગુણ પર્યાયનું જ્ઞાન તેને કહેવાય. ત્યારે એને સમ્યક જ્ઞાન ચારિત્ર થાય અને મોક્ષ પણ એને થાય. એ કાલે આપણે વાત કરી હતી, ધ્યેયપૂર્વક નહીં.
એટલે આત્માનો આનંદ આવવો એ એક જ થર્મામીટર છે, ધર્મ સમજાય.
બસ થર્મામીટર એનું પ્રમાણ શું? ધર્મ કેમ છો, સમ્યક દર્શન છો, એ કેમ દેખાય, જણાય કે આનંદ આવે. અપૂર્વ આનંદ કાળથી નહીં આવેલો એવો આનંદ આવે. આનંદ મૂર્તિના દર્શન થયા ત્યારે આનંદ આવે, જ્યાં સુધી આનંદ મૂર્તિના દર્શન નથી થતા અને રાગના દર્શન કરે છે ત્યાં સુધી દુઃખનો અનુભવ થાય. રાગના દર્શન બંધ થઈ જાય છે, એને પર્યાયની ચક્ષુ સર્વથા બંધ થઈ જાય, પર્યાયને જોવાનું જ્ઞાન એ વખતે બંધ થઈ જાય છે અનુભવના સ્થળ, અને જ્ઞાયકને જોનારું જ્ઞાન એક પ્રગટ થાય છે. ત્યારે એ આત્મા શુદ્ધ નિર્મળ પર્યાય રૂપે પ્રણમી જાય છે, ત્યારે આનંદનો અનુભવ એને આવે છે. એનું નામ પ્રત્યક્ષ આસ્વાદ આવ્યો કહેવાય. ભોગ પામે છે એમાં કારણ આ છે કે શ્રદ્ધાનો વિષય તો સામાન્ય છે અને સમ્યક જ્ઞાન પ્રગટ થાય છે એનો વિષય સામાન્ય વિષય બે છે. કરીને શ્રદ્ધાનો વિષય તો એકલો સામાન્ય છે, પર્યાય નથી એનો વિષય. પણ જ્ઞાનનો વિષય સામાન્ય તો છે ઉપાદય માટે, પણ જાણવા માટે જ્ઞાનનો વિષય સામાન્ય ઉપરાંત વિશેષ પણ છે, નહીતર જ્ઞાન અધૂરું છે, અનુભવ ન થાય. ઉપાદેયની વિવક્ષા જુદી અને જાણવાની વિવક્ષા જુદી. ઉપાદેયમાં તો એકલો જ્ઞાયક ભાવ, શ્રદ્ધાની પર્યાયમાં પણ એ અને જ્ઞાનની પર્યાયમાં પણ એ છે. પણ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક જ્યારે જણાય છે ત્યારે તે જ સમયે પર્યાયમાં આનંદ પણ આવે, તો એ આનંદને પણ જ્ઞાન જાણે છે. તો એને સામાન્યને જાણતા વિશેષમાં આનંદ આવ્યો હોય પણ જ્ઞાન જાણી લીધો હોય. ત્યારે સામાન્ય વિશેષને જાણવું એ જ્ઞાનનો ધર્મ છે. એકલા સામાન્યને જાણે ને વિશેષને ન જાણે જ્ઞાન, તો સમય દર્શન થયું ખબર ક્યાંથી પડે? અને છતાં જ્ઞાન આનંદને જાણે છે, છતાં મર્યાદ દ્રષ્ટિ થતો નથી. કેમ કે જાણે છે, માને છે ક્યાં? આનંદ આવ્યો પર્યાયમાં એમ જ્ઞાન જાણે છે, પણ આ જેટલો આનંદ આવ્યો પર્યાયમાં એટલો હું છું એમ જ્ઞાનમાં આવતું નથી. હું પણ તો આનંદ મૂર્તિમાં આવ્યો, મારા પણ હું તો આનંદ મૂર્તિમાં થાય છું, નાને અને શ્રદ્ધાએ બેયે, બેનો વિષય તો એક જ છે, આશ્રયમાં ઉપાદેયમાં. પણ જ્ઞાનમાં એક વિશેષતા છે, એ શ્રદ્ધામાં નથી, કેમ કે શ્રદ્ધા નિર્વિકલ્પ છે અને જ્ઞાન સ્વવિકલ્પ છે. સામાન્યને જાણતા, ઉપાધિપણે જાણતા એક અપૂર્વ આનંદ આવ્યો. એ આનંદ શ્રદ્ધાની પર્યાય જાણતી નથી, એ જ્ઞાનની પર્યાય જાણે. એટલે જ્ઞાનની પર્યાયમાં ઉપાધિ માટે એક અને જાણવા માટે બે. જ્ઞાનમાં ઉપાધિ માટે એક, જાણવા માટે બે. કેમ કે જો આનંદ આવે ને જ્ઞાનમાં ન જણાય તો ખબર એ શું પડે કે તમે દર્શન થયું, તો ખબર એ ના પડે. ત્યારે આનંદને જાણે છે જ્ઞાન, પણ જ્ઞાનમાં એ આનંદ જેટલો હું એમ માનતો નથી. જાણે ને માને નહીં, વેદે ને માને નહીં, આનંદને વેદે, પણ એટલો પર્યાય જેટલો હું છું એમ જ્ઞાન ન જાણે. દાપણ ભરેલું છે એમાં, એકલું દાપણ ભરેલું છે જ્ઞાનમાં, એવું દાપણ છે. અને એટલો વિવેક છે જ્ઞાનમાં કે જ્ઞાન મધ્યસ્થ છે, એમાં રાગ દ્વેષ નીકળી જાય છે. એટલે જેમ છે તેમ જાણે છે, દ્રવ્યને દ્રવ્યરૂપ, પર્યાયને પર્યાયરૂપ જાણે છે. પર્યાયને જાણતા પર્યાય દ્રષ્ટિ ન થાય, પર્યાયમાં અહમ કરે તો પર્યાય દ્રષ્ટિ થાય. પર્યાયને જાણવાનો નિષેધ નથી, દ્રવ્યને જાણતા પર્યાય તો જણાય જ જાય છે આનંદ. સાનુબેન સમજાણો, એ પોતાની વાત છે. દ્રવ્ય સ્વભાવમાં નાયક હું એમ આવ્યું જ્ઞાનમાં, તો એ સમયે આનંદ તો આવે છે. જેમ દેહમાં હું બુદ્ધિ હતી, પર્યાયમાં હું બુદ્ધિ હતી, તો દુઃખ હતું કે નહીં? તો દુઃખને જ્ઞાન જાણતું કે નહોતું જાણતું? દુઃખને જાણતું હતું જ્ઞાન. હવે એ જ્ઞાન અંદરમાં બન્યું, દેહમાં આત્મબુદ્ધિ હતી, મારાપણાની બુદ્ધિ રાગમાં, એ છોડીને નાયકમાં આત્મબુદ્ધિ કરી કે હું તો સામાન્ય છે, માત્ર આત્મા, જ્ઞાન માત્ર આત્મા. એમ જ્ઞાનમાં નાયકમાં આમ પણ આવ્યું, તો એ જ્ઞાનમાં આનંદ પણ આવ્યો. તો એ જ્ઞાને નાયકને જાણ્યો અને આનંદને પણ જાણ્યું. એને જાણવા માટે નિષેધ નથી, આશ્રયનો નિષેધ છે. ત્યારે દ્રવ્ય ગુણને પર્યાય ત્રણે જાણ્યા તો સ્મોક્ષમાં પ્રગટ થઈ એમ કહ્યું. એ જ્ઞાનનું જ્ઞેય થાય છે, દ્રવ્ય ગુણ પર્યાય ત્રણે જ્ઞાનનું જ્ઞેય. હવે એક સત્તા ઉત્પાદન ગુરુત્તમની, એક સત્તા, ત્રણ સત્તા છે એમ જાણતો એક સત્તા પણ એ પણ જાણતો. જ્ઞાનની તાકાત એવી છે કે ત્રણ સત્તા પણ છે એમ જાણતા જાણતા એક સત્તા પણ એ પણ છે, કદાચિત એમ જ્ઞાન જાણી, એવું ડાપણ જ્ઞાનમાં છે. કેવો છે અનુભવશીલ જીવ? આગળ શુદ્ધ ચૈતન્ય વસ્તુના સ્વરૂપને જોવા ઈચ્છે છે એવો થયો હતો. જેમ કે સોનું અને સ્વર્ણનો ઘાટ હોય તો સોનામાં સોનાની કિંમત આવી ગઈ, ઘાટની કિંમત ના આવી, સોનાની કિંમત આવી તો ઘાટનું જ્ઞાન તો થાય છે, ઘાટના જ્ઞાનનો નિષેધ નથી. સોનીને પૂછો કે આ દાગીનો છે હાર, એમાં તમે કિંમત કેની કરો છો, હારની કે સોનાની? કે સોનાની. બહેનોને પૂછો કે આમાં તમને સારું શું લાગે છે? કે મને તો આ સારું લાગે છે, સોનું સારું છે, કિંમતી છે, એને દ્રષ્ટિમાં નથી આવતું. રાગ છે ને, રાગ પહેરવાનો, એને સોનું દેખાતું નથી, એને ગાઢ દેખાય છે. સોનીને ઘાટ દેખાય છે પણ ઘાટની કિંમત આવતી નથી, સોનાની કિંમત આવે. જાણે છે બે ને, એકની કિંમત છે ને એકની કિંમત નથી, કેમ કે ઘાટ નાશમાન. એમ જ્ઞાનીને દ્રવ્ય દ્રષ્ટિ તો થઈ અને પર્યાયમાં આનંદ પણ આવ્યો, થોડી સ્થિરતા પણ થઈ, પણ એને કિંમત જ્ઞાયકની છે. પરિણામનું જ્ઞાન છે પણ પરિણામમાં અહંબુદ્ધિ નથી, પરિણામ પ્રત્યે ઉદાસ છે. સોનાના દ્રષ્ટાંતે બધું સમજાઈ જાય છે. એટલે એકાંતનો દોષ લાગે નહીં, સમય એકાંત પૂર્વક અનેકાંત થઈ જાય. શુદ્ધ ચૈતન્ય વસ્તુના સ્વરૂપને જોવા ઈચ્છે છે એવો થયો થકો કૌતુહલી. હવે કહે છે કે જેને આત્માનો અનુભવ કરવો હોય એને હવે આત્માનું સ્વરૂપ કેવું છે એ જાણવાની જિજ્ઞાસા અભિલાષા થઈ. એટલે આ બધા આત્માત્મા કહે છે તો આત્માને કંઈ જાણતો કરો. કૌતુહલની દ્રષ્ટિએ પેલા શરૂઆત, પછી ઊંડો ઉતરે, ઓહો બધા જેવું લાગે છે. સ્વરૂપને જોવા ઈચ્છે છે એવો થયો થતો ભળી કેવો થઈને, કોઈ પણ પ્રકારે, કોઈ પણ ઉપાયે, એમ પ્રથમ અપી મૃત્વા, મરીને પણ એમ. મારે તો આ ભાવમાં મરીને પણ મારે આત્માના દર્શન કરવા છે. આત્મા આત્મા બધા કરે છે જ્ઞાનીઓ, અને આત્માને જોતા આનંદ આવે છે. અત્યંત આનંદ લાઈ જોતો કરો, પેલા કૌતૂહલ કરે, પછી કે ના કંઈક લાગે છે એમાં ચમત્કાર, તો પછી કે આ ભાવ મારે તો આત્માના દર્શન કરવા છે. પછી 30 વર્ષથી ભગવાનના મંદિરના દર્શન કરવા જાઉં છું, હવે તો મારે મારા આત્માના દર્શન કરવા. ઓલા દર્શન ઘણા કર્યા, એના દર્શન કરતા ભાવનો અંત આવ્યો નહીં. ને આમાં એક જ વખત ભગવાનના દર્શન, કાંઈ ભગવાન છે નહીં, અહીં ભગવાન, ભગવાન તો બે જગ્યાએ છે. એ ઉપાદાન રૂપે પરમા, હું પરમાત્મા છું, આવે ને ભગવાન છું. બસ એક વખત દર્શન કરે ભગવાન આવી જાય. એમ કહે છે કે મરીને પણ, એટલે ગમે તે રીતે તને કંઈક કષ્ટ પડે, દુકાને જવાનું વહેલું મોટું થાય, અને કંઈક વિચાર કરો, કંઈક સ્વાધ્યાય કરો, એમાં કદાચ માની લો કે નુકસાન જતું હોય બજારમાં જવા માટે, તો ભલે થાય પણ પહેલું કામ તમારે આ કરવું. કોઈ પણ પ્રકારે, કોઈ પણ ઉપાય, મૃત્યુ મરીને પણ, એમ મરીને પણ, એટલે એવો પુરુષાર્થ ઉપાડતું કે તને સુધાત્માની પ્રાપ્તિ થાય, કહેવાનું આપણે એ છે. શુદ્ધ જીવ સ્વરૂપનો અનુભવ કર, આદે સાહેબ શુદ્ધ આત્માનો અનુભવ કર. રાગનો અનુભવ તો અનુત્પાદથી કહે, દુઃખનો અનુભવ અનુત્પાદથી કહે, હવે તો આત્માનો અનુભવ તો કર. ભાવાર્થ આમ છે કે શુદ્ધ ચૈતન્યનો અનુભવ તો સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય તો નથી. શું કહે છે? એક બાજુ એમ કેવું કે તું શુદ્ધાત્માનો અનુભવ કર, મરીને પણ કર, એવો ઉપદેશ આપવો, અને પછી કે સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય નથી. પ્રયત્ન કરવાનું કે, અને પ્રયત્નથી ન થાય એમ પણ કે, યત્ન સાધ્ય નથી. એટલે પ્રયત્નથી શુદ્ધાત્માના દર્શન નહીં થાય. ઉપર કહ્યું કે મરીને પણ તું પ્રયત્ન કર, એ બેમાં તો વિરોધ આવ્યો કે નહીં? એ વિરોધ નથી. હોમાં તો તને એ બાજુ વાળવાનો તને ઉપદેશ આપ્યો, પછી તું એમ કે છે કે યત્ન સાધ્ય નથી, એટલે સમય દર્શન પ્રગટ કરવું, સમય દર્શન પ્રગટવું, આત્માના દર્શન કરવા છે. એમ જો વિકલ્પમાં રોકાઈ જાય તો એવા યજ્ઞથી ખોટા પુરુષાર્થથી પ્રાપ્તિ નહીં થાય. પ્રાપ્તિ થશે તો સહજ થશે. પ્રમાદ પણ કરિશ્મા, ઉતાવળે કરિશ્મા, ને ધીરજ ગુમાવીશ નહીં. વાર લાગે શાંતિથી ધીરજથી કામ.
અમને દ્રષ્ટા કીધું હતું બેનજીએ કે એક માણસે એમ કીધું કે મારે સમુદ્ર ઉલેચવો છે, એટલે મને કઈક સાધન આપો. એટલે નાથમાં એક હળી આપી કે આ હળીએ હળીએ પાણી બહાર કાઢ અને ઉચી. છતાં એને તો ધીરજ હતી એટલે એને માન્ય રાખી. એના કરતા અનંત ગુણી ધીરજ આત્માના દર્શન માટે હોય તો આત્માના દર્શન.
ધીરજ છોડવી નહીં, ઉતાવળ કરવી નહીં, એવો આ વચનો રસ્તો છે. ઉતાવળ કરવાથી આંબા નહીં પાકે તો કરતા બધીનો દોષ લાગે. પર્યાયને લાવી, પર્યાયને લાવો, પર્યાયને લાવો. માટે યત્ન સાધ્ય નથી શબ્દ છે કે કરતા બુદ્ધિથી કાર્ય નહીં થાય. કરતા બુદ્ધિ રાખીશ ના, હું તો જાણનાર છું. અને શું જણાય છે કે મને જાણનાર જણાય છે. હવે જાણનાર જણાય છે એમ શ્રદ્ધાપૂર્વક પ્રયત્નો તો ચાલે છે, પણ કદાચ વાર લાગી જાય, ટાઈમ લાગે તો ઉતાવળ કરિશ્મા. અને આ મંત્ર ખોટો માનીને મૂકી દઈશ માં, મંત્ર સાચો છે. બાળ ગોપાલ સૌને ભગવાન આત્મા વર્તમાન જ્ઞાનમાં જણાય છે. જો જ્ઞાનની પર્યાયમાં આત્મા ન જણાતો હોય તો જ્ઞાનનું અસ્તિત્વ જ ન હોત. જેમ પ્રકાશમાં દીપક જણાય છે તો પ્રકાશની પર્યાયનું અસ્તિત્વ છે, પણ પ્રકાશની પર્યાયમાં દીપક જણાતો ન હોય તો પ્રકાશ જ ન હોય. એમ પ્રત્યેક જીવને વર્તમાન જ્ઞાનની પર્યાયમાં નાયક ભગવાન આત્મા જણાઈ ગયો છે. એવી જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ છે જેમાં જાણનારો જણાઈ ગયો ત્યારે તો જ્ઞાનની પર્યાયનું અસ્તિત્વ મોજુદ રહી ગયું છે. હવે તારી ભૂલ એટલી થાય છે કે જણાય છે તો તને જ્ઞાન, અને માની લ્યો છો કે જ્ઞેય જણાય છે, બસ એ તારી ભ્રાંતિ છે. પ્રત્યેક જીવને જ્ઞાન જણાય છે. ઉર્ધ્વપણે મુખ્યપણે જ્ઞાન જણાય છે. આ ક્રોધ થયો એને મેં જાણ્યું તો ક્રોધ જણાયો પહેલા કે પેલા જ્ઞાન જણાવ્યું? જ્ઞાનને ક્રોધ સાથે થાય છે ઉત્પન્ન, ક્રોધને જ્ઞાન થાય છે ઉત્પન્ન સાથે. પણ જણાય છે જ્ઞાન જણાય છે, એ જ્ઞાનને જાણતા ક્રોધ જણાઈ ગયો. એને બદલે જ્ઞાન નથી જણાતો, મને ક્રોધ જણાય છે, એ જ્ઞાનનું જ્ઞાન કરીને હરીને જ્ઞાન ને ક્રોધ એક સાથે ઉત્પન્ન થાય છે. પ્રત્યેક જીવને જ્ઞાન પણ પ્રગટ થાય છે અને ક્રોધાદી પણ પ્રગટ થાય છે. આ મોક્ષ અધિકારની 294 ગાથામાં છે. મોક્ષમાર્ગ પ્રકાશ કરતાએ પણ આ વાત કરી છે, ઘણી જગ્યાએ છે કે બે એક સાથે પ્રગટ થાય છે, એક શોકરણ ભાવ અને ઉદય ભાવ. એક ચૈતન્યનું વિદાય પરિણામ ઉપયોગ પ્રગટ થાય છે અને પરાશ્રે રાગાદી પ્રગટ ઉદય ભાવ થાય છે. તો બે પ્રગટ. હવે એ જ્ઞાનમાં જ્ઞાનને જાણતા જ રાગ જણાય છે. જ્ઞાન જ્ઞાનને ન જાણે ને રાગ જણાય એમ ન બને. તો જ્ઞાન જ જણાય છે એના પ્રવચન આવ્યું ને રાગ જણાય છે એના પ્રવચન આવી ગયું. એનું નામ સામાન્ય તિરોભૂત અને વિશેષ ન્યાકાર નામનું આવ્યું આવે જ્ઞાન તો જ્ઞાન કરી. માટે તને તારા જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. અરે જ્ઞાન જણાય છે શું જ્ઞાય જણાય છે એમ લે ને, તો અવશ્ય તને પ્રત્યક્ષ થશે. પરોક્ષપણે તો છે, પરોક્ષ છે માટે પ્રત્યક્ષ થાય છે. જો પરોક્ષ ન હોય તો પ્રત્યક્ષ ન થાય. શું કહ્યું? તમે એક તમારા જ્ઞાનમાં તમારો ભગવાન અત્યારે જણાય છે એવો પરોક્ષ અનુભવ બધા જીવને ભવ્ય અભવ્યને થયા જ કરે છે. ભાઈ સેવું છે સચીભાઈ, તમારા જ્ઞાનમાં તમારો ચેતન જણાય છે, ઓલો ચેતન નથી જણાતો. એના દીકરાનું ચેતન છે ને. પ્રત્યેક જીવને જ્ઞાનમાં જ્ઞાયક તન્મય થઈને જણાય છે, પણ મને જ્ઞાન જણાય છે એમ ન લેતા મને આ ઘડિયાળ જણાય છે. ખલાસ, જ્ઞાનનો જ્ઞાન થઈ. હવે એ છે કે સહજ સાધ્ય છે, યત્ન સાધ્ય નથી. કરું 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 રહેવા દે, જાણું 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 એમાં આવે. બંને જણાય એમ લ્યો તો અનુભવ ન થાય, એ વ્યવહાર થઈ ગયો. સ પર બે જણાય છે એ વ્યવહાર થઈ ગયો, સ એક જણાય છે એ નિશ્ચય થઈ ગયો, પર જણાતું નથી વ્યવહારનો નિષેધ થઈ ગયો. બે નથી જણાતા, એક જ જ્ઞાન જણાય છે. અને એક જ્ઞાન જણાય છે કેવું? કે રાગ નથી જણાતો પણ જ્ઞાન જ જણાય છે એવું. સપર બે જણાય છે એ પ્રમાણનો વિષય છે. એમાંથી તમારે નહીં બાવવું હોય તો રાગ નથી જણાતો પણ જ્ઞાન જણાય છે એમ બીજી નિષેધ બાવવું પડશે. અને જ્ઞાનમાં જ્ઞાયક પરોક્ષપણે જણાય ગયું બધાને. જો એ શ્રદ્ધામાં આવી જાય તો પ્રત્યક્ષ થઈ જાય. પણ શ્રદ્ધામાં શું છે? શ્રદ્ધામાં એમ છે કે આ ઘડિયાળ જણાય છે. એટલે વ્યવહાર શ્રદ્ધામાંથી ગયો, વ્યવહાર શ્રદ્ધામાંથી ગયો એને નિશ્ચય શ્રદ્ધા પ્રગટ નહીં થાય. પોતાની વાત જરાક છે, આ પ્રયોગની વાત છે. ભગવાન સર્વજ્ઞ કહે છે કે તારા જ્ઞાનમાં જ્ઞાય જણાય છે, અને તું કહે છે કે મને મારા જ્ઞાનમાં ઘડિયાળ જણાય છે કે શાસ્ત્ર જણાય છે કે રોટલી જણાય છે. તારી ભૂખ થાય છે. સર્વજ્ઞ કહે છે કે તારા જ્ઞાનમાં તારો આત્મા જણાય છે એમ અમે જાણીએ છીએ. તારા જ્ઞાનમાં તારો જ્ઞાયક આત્મા બાળગોપાળ સૌને જણાઈ ગયો છે એમ અમારા જ્ઞાનમાં એમ જાણીએ છીએ, અને તું એ માનતો નથી. તું એમ કે મને આ સોફા સેટ જણાય છે, ટેપ રેકોર્ડ જણાય છે, અને મને શબ્દ જણાય છે. તારી ભૂલ થાય છે. જાણનારો પ્રત્યેક જીવને જણાઈ ગયો છે. જો જણાતો ન હોય તો ક્ષોભશ્રમ જ્ઞાનનો જ અભાવ હોત, એનું અસ્તિત્વ ન હોત. વિશેષમાં સામાન્ય જણાય છે ત્યારે વિશેષનું અસ્તિત્વ શકે છે. વિશેષમાં એનું સામાન્ય જણાય છે જેનું વિશેષ છે, જે સામાન્યનું વિશેષ છે એ વિશેષમાં સામાન્ય જણાયા કરે છે, તેથી વિશેષ ટકે છે. ઉત્પાદ વ્યયની સિદ્ધિ ધ્રુવ જણાય છે માટે ઉત્પાદ વ્યય થાય છે. જો ધ્રુવ ન જણાતો હોત તો ઉત્પાદ વ્યય ન હોત, વડિયા જ ન હોત. અજ્ઞાનની પર્યાયનો ઉત્પાદન જ્યાં કરે છે ને એમાં ધ્રુવ જણાય છે, પણ પરોક્ષપણે પણ જો શ્રદ્ધામાં લઈએ કે પરોક્ષ અનુભૂતિ થાય છે તો પ્રત્યક્ષ થઈ જાય. પ્રત્યક્ષમાંથી ગયો અનુભવમાં, અને પરોક્ષ અનુભવમાંથી ગયો, અને અજ્ઞાનમાં આવ્યો કે મને આ જણાય કે આ જણાય, એ તો ખંડ જ્ઞાન થઈ ગયું, વરાલંબી જ્ઞાન થયું. જ્ઞાન આત્માનું નડ્યું પણ જ્ઞેયનું થઈ ગયું. એટલે શું? જ્ઞાન આત્માનું હોવા છતાં આત્માનું નડ્યું. મને રાગનું જ્ઞાન થયું તો રાગ અને જ્ઞાન એક જ નથી, એ જ્ઞાન રાગનું થતા આત્માનું નાશ થઈ ગયું. એની દ્રષ્ટિમાં જ્ઞાન ના આવ્યું, એની દ્રષ્ટિમાં રાગે રાગને જોવે છે, એ જ્ઞાનને જોઈ શકતો નથી. અને જ્ઞાનને જયારે જોવે છે ત્યારે રાગ દેખાતો નથી. આ સહજ સાધ્ય છે ને, યત્ન સાધ્ય નથી, એનો વિસ્તાર ચાલે છે. અમોઘ મંત્ર છે ને, આ પરોક્ષ અનુભૂતિ થાય છે એનો નિષેધ કરે છે તો પ્રત્યક્ષ ક્યાં થશે. અને આ તો વચન સર્વજ્ઞનું છે ને, સમયસારના કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાલ સૌને અનુભવમાં આવી રહ્યો છે. હે સમયસાર ઉપર તો શ્રદ્ધા રાખો, આત્મા ઉપર શ્રદ્ધા ગઈ અને સમયસાર ઉપર શ્રદ્ધા ગઈ, અને સમયસારની આરતી ઉતારે રોજ. પણ સમયસાર કે છે એ માનવું નહીં. આ બાળ ગોપાલ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, એમ આવશે એમ નથી લખવું. પ્રત્યેક સમયે અત્યારે એવો પરોક્ષ અનુભૂતિનો વિસ્તાર જો આવે તો પ્રત્યક્ષ અનુભૂતિ થાય. પ્રત્યક્ષમાંથી ગયો, નિશ્ચય શ્રદ્ધામાંથી ગયો, અને વ્યવહાર શ્રદ્ધામાંથી પણ. નિશ્ચય શ્રદ્ધા એ નથી ને વ્યવહાર શ્રદ્ધા નથી, અજૈન છે. વ્યવહાર શ્રદ્ધાવાળું નામ નિક્ષેપે જૈન છે કે મને તો મારા જ્ઞાનમાં આત્મા જણાય. હા સવિકલ અનુભવ પહેલા પ્રત્યેક સમયે જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, જાણશે એમ લખ્યું નથી. અને આ બાળ ગોપાલ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવે છે એમ લખ્યું. આવશે નહીં કે સમય તું ત્યારે તાર ત્યારે નહીં. નિગોદના જીવના જ્ઞાનમાં જ્ઞાયક જણાય. નિગોદ્યા જીવો એનું જે ક્ષોભ્રમ જ્ઞાન છે એમાં જ્ઞાયકનો પ્રતિભાસ થઈ ગયો છે. પ્રતિભાસ બે નો થાય, સ્વ પર બે નો, પણ સ્વને ભૂલી ગયો ને પરને પર જણાય છે, બસ થાય એ જ્ઞાનનું અજ્ઞાન કરી નહીં તો ભ્રાંતિ થઈ ગઈ, મિથ્યાત થઈ ગઈ. કઈ આત્મા નથી પણ પરોક્ષમાં જો આવે તો વ્યવહાર શ્રદ્ધા કહેવાય. હજી પરોક્ષમાં આવે તો વ્યવહાર શ્રદ્ધા કહેવાય. મને તો મારા જ્ઞાનમાં જ્ઞાય જણાય છે, આત્મા જણાય છે. તમને જણાય છે કે નથી જણાતો એ તમે જાણો, પણ મને તો જણાય છે. આ મનમાં રાખવાનું, વાદ વિવાદ નહીં કરવા. એ પછી કે છે ઓલો કે તમને તમારા જ્ઞાનમાં જ્ઞાય જણાય તો આનંદ આવ્યો, કે આનંદ નથી આવ્યો છતાં જણાઈ રહ્યો છે. લે હાલ હવે તારે શું કેવું છે? મને પરોક્ષ અનુભવ થઈ ગયો છે, પ્રત્યક્ષ નથી થયો. પ્રત્યક્ષ થાય તો આનંદ આવશે એ મને ખબર છે, પણ આ રીતે જ પ્રત્યક્ષ થશે. હશે પરોક્ષમાં આવી ગયો છું તો પરોક્ષ પર્યાયનો વ્યય અને પ્રત્યક્ષ પર્યાયનો ઉપાદ થાય 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 એને સહજ સાધ્ય કહેવામાં આવે. સહજ સાધ્ય છે મને અત્યારે તો જ્ઞાનમાં પરોક્ષપણે આત્મા જણાય છે, પ્રત્યક્ષ થયો નથી ભાઈ. મને આત્માનો પ્રત્યક્ષ અનુભવ નથી થયો, બાકી મને જણાય છે તો આત્મા જ, બીજું કઈ જણાતું નથી. તો એકાંત થઈ જશે તો અમને ઈચ્છ છે, અમારે સમય એકાંત જ માં જ આવવું છે. પછી અનુભવ થયા પછી પર જણાય તો એને સ્વપટ પ્રકાશક વ્યવહાર કહેવામાં આવે છે. અનુભવ પહેલા સ્વપટ પ્રકાશકનો વ્યવહાર એ ક્યાં છે? એકલો પરપ્રકાશ તો અજ્ઞાન છે, અને એકલો સ્વપ્રકાશક છે એ તો સમ્યક જ્ઞાન નિશ્ચય છે, અને સ્વપટ પ્રકાશક છે એ વ્યવહાર છે. એક વાર પરોક્ષમાં તો આવી ગયા, પ્રત્યક્ષ થશે મને પ્રત્યક્ષ અનુભવ થયો નથી, આનંદ આવ્યો નથી, આ કે ગમ છે? એમાં એ ભૂલાવવા નથી પડતો એમ કે આનંદ નથી આવ્યો, માટે પરોક્ષ છે. પણ ગણાય છે તો જ્ઞાયક, ભલે આનંદ ના આવે, મને વિશ્વાસ છે કે હું પરોક્ષ પાયો છો, પ્રત્યક્ષ થઈ જશે.
આત્માને જોયા પહેલા આવું ફળ પ્રત્યક્ષ,
હા, એ 17મી 18મી ગાથામાં લખ્યું છે કે બાલ ગોપાલ સૌને, એટલે આપણને, એટલે આપણા માટે એમાં આપણો નંબર કરો કે નહીં, એમાં બધા આવી ગયા, જીવ માત્ર બાલ ગોપાલ સૌને, એટલે નિગુણથી માંડીને સ્થિત પરમાત્મા બધા જેટલા જીવો છે એ બધા જીવોને એના વિશેષમાં એનું સામાન્ય જણાય છે અનુભવ. પરોક્ષ જ્ઞાનમાં જ્ઞાયક આખો આત્મા જણાય છે, ધ્રુવ પરમાત્મા, તો મહિમા તો જ્ઞાયકની જ છે, પણ એ જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તો કદાચિત એ જ્ઞાનની પર્યાયનો પણ મહિમા છે, એના ટકા છે, કેમ કે એનો પલટો આવ્યો ને જ્ઞાનમાં, આ જણાય છે આ જણાય છે ને, એટલે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, તો એટલો અભિમુખ થઈ ગયો, અભેદ થયો નથી પણ અભિમુખ થયો, એટલો ઉપયોગ પરોક્ષપણે એ નાયકના દર્શનમાં આવી ગયો. ગર્ભ પણ જણાય છે અને ગોળ નથી જણાતો, એમ હોય કોઈ ગળપણને જાણતા ગોળ જણાય જ જાય છે, ઉષ્ણતાને જાણતા અગ્નિ જણાય જાય છે, શીતળતાને જાણતા બરફ જણાય જાય છે, એમ જ્ઞાનને જાણતા નાયક જણાય જાય છે. શુદ્ધ ચૈતન્યનો અનુભવ તો સહજ સાધ્ય છે, એટલે એમાં વિકલ્પ નથી, અને યત્ન સાધ્ય નથી, યત્ન સાધ્ય નથી એટલે કરું 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 એવામાં વિકલ્પ હોય છે, એ વિકલ્પમાં અનુભવ થતો નથી, નિર્વિકલ્પમાં અનુભવ થાય છે. પરંતુ આટલું કહીને અત્યંત ઉપાધેય પણ દ્રઢ કર્યું છે, સહજ સાધ્ય છે અને યત્ન સાધ્ય નથી, એટલે એકલો શુદ્ધાત્મા જ મને ઉપાધેય છે, બીજું કયા જગતમાં ઉપાધેય નથી. અહીં કોઈ પ્રશ્ન કરે છે કે અનુભવ તો જ્ઞાન માત્ર છે, તેનાથી શું કંઈ કાર્યસ્થિતિ છે? અનુભવ તો જ્ઞાનનો જ અનુભવ થયો ને જ્ઞાનનો અનુભવ થાય તો કંઈ કાર્યસ્થિતિ એમાં થઈ, એમ પ્રશ્ન કરે છે, એનો ઉત્તર આપે છે કે સાંભળો, એમાં કાર્યસ્થિતિ બધી આવી તે પણ ઉપદેશ દ્વારા કહે છે, જે શુદ્ધ ચૈતન્યના અનુભવ વડે દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ આત્મક સમર્થ કર્મરૂપ પર્યાયોની સાથે એટલે કર્મની પર્યાય છે, ભગવાનની ભક્તિ દેશના સુધી સાંભળવી એ બધી કર્મની પર્યાય છે, જીવની પર્યાય નથી, એમ આમાં લખ્યું છે, આમાં લખેલું વાંચ્યું છે. રજીભાઈ શું દ્રવ્યકર્મ ભાવકર્મ નોકર્મ આત્મક સમસ્ત કર્મરૂપ પર્યાયોની સાથે એક સંસ્કારરૂપ, એક કર્મના પરિણામને અને પોતાના આત્માને એક માને છે, બે છે ભિન્ન ભિન્ન, અનાધિકાળથી એક સંસ્કાર રૂપે ચાલ્યો આવે છે. હવે એનો ખુલાસો કરે છે, એક સંસ્કાર એટલે શું? કે હું દેવ છું, દેવમાં જન્મો તો હું દેવ છું, મનુષ્યની પર્યાય મળે તો હું મનુષ્ય છું, હું તિર્યન છું, હું નારકી છું, ઇત્યાદિ એ સ્થૂળ વ્યંજન પર્યાયની મુખ્યતાથી વાત કરી. હવે અંદરમાં અર્થ પર્યાયની મુખ્યતાથી વાત કરું. હું સુખી છું, હું દુઃખી છું, એ અજ્ઞાન છે. હું સુખી છું એટલે કસાયની મનતા, બોલું અતિન્દ્રિય સુખ નહીં. સુખી છો, દુઃખી છો, ઇત્યાદિ રૂપ કર્મ પણ ચેતનામાં હું પણ આની બુદ્ધિ કરી. હવે કર્મ ચેતના, હું ક્રોધી છું, હું માની છું, ઇત્યાદિ રૂપ તથા આગળ હું યતિ છું, હું ગ્રસ્ત છું, એટલે હું સાધુ છું અને હું ગ્રસ્ત છું, ઇત્યાદિ રૂપ પ્રતીતિ શ્રદ્ધા વિપરી એવો જે મોહ અર્થાત વિપરીત, પણ મોનો અર્થ વિપરીત માન્યતા, એને મોહ કહેવામાં આવે છે. એનાથી જુદું તેને અનુભવ થતા વેતન એવો વિપરીત ભાવ તેને જ્યારે અનુભવ આત્માનો થાય છે ત્યારે અનુભવ થતા વેતન એ જીવ પોતાની બુદ્ધિથી તો જ છોડી દે, હું મનુષ્ય છું, હું દુઃખી છું, હું સુખી છું, એ મિથ્યા બુદ્ધિ તારી છૂટી જશે. આત્માનો અનુભવ થતા વેતન કે હું જ્ઞાન ભાઈ આત્મા બધું ભાવાર્થ આમ છે કે અનુભવ જ્ઞાન માત્ર વસ્તુ છે. અનુભવ માત્ર એટલું જ્ઞાન ને આનંદ આવે છે, બીજું કાંઈ આવતું નથી. એક તો બુદ્ધિ તૂટે છે. મનુષ્યની પર્યાયી જાય, પર્યાયમાં પર્યાયમાં સુખ દુઃખ આકુરતાના ભાવ ભલે રહી જાય, પણ એમાં આત્મબુદ્ધિ છૂટીને આત્મામાં આત્મબુદ્ધિ જ્ઞાન માત્ર ન ભૂખાય, ત્યારે એક જ બુદ્ધિ છૂટી જાય, સંયોગ રહી જાય. દેવકર્મ ભાવકર્મ નવકર્મ ભલે રહેતા એ કંઈ ગણતા નથી, એ મારાપણાની બુદ્ધિ મોહ છૂટી જાય છે. ભાવાર્થ આમ છે કે અનુભવ જ્ઞાન માત્ર વસ્તુ છે. જ્ઞાન માત્ર કેમ કહ્યું કે જ્ઞાનનો જ અનુભવ આવે છે ને રાગ સહિતનો અનુભવ આવતો નથી, મિશ્ર અનુભવ નથી. દૂધનો સ્વાદ આવે છે ને પાણીનો સ્વાદ આવતો, ભલે પાણી મળેલું છે અંદર, પણ પાણીને જુદું પાડીને એકલા દૂધનો સ્વાદ લે છે. એમ રાગ ભલે જોડે સંયોગ રૂપે છે, પણ રાગથી છૂટું પાડીને એકલા જ્ઞાનનો સ્વાદ લે છે, આનંદનો સ્વાદ આવે છે, રાગનો સ્વાદ નથી આવતો. ભાવાર્થ આમ છે કે અનુભવ જ્ઞાન માત્ર વસ્તુ છે. એકલું જ્ઞાન માત્ર અનુભવ ન લીધો, જ્ઞાન માત્ર વસ્તુ આગી લઈ પરિણામી પરિણામી આત્મા ખોવી. પર્યાય ધર્મથી એમ કહેવાય કે જ્ઞાનનો અનુભવ થાય, પણ આખા પદાર્થની અપેક્ષા એ કહેવાય કે આત્માનો અનુભવ થયો, આત્માને આત્માનો અનુભવ થઈ ગયો, પર્યાયનો અનુભવ નહીં. ભેદ અપેક્ષાએ પર્યાયનો અનુભવ, અભેદ અપેક્ષાએ આત્મા આત્માને અનુભવે છે, એમ પાઠ છે.
સવારે એ ન્યાય ઘૂંટણ
આત્મા થઈને આત્માનો આનંદ ભોગવે છે. આત્મા આનંદની પર્યાયને ભોગવે છે, એ ભેદનું કથન છે. અભેદથી તો આનંદ પર્યાય પરિણત આત્મા, આનંદ પર્યાય પરિણત આત્માને ભોગવે છે.
સર્વજ્ઞ ભગવાનની સહી છે,
આ વાત સહી છે. આમાં એ લખે છે ને, આ સહી વાળા લખે છે. જો અનુભવ જ્ઞાન માત્ર વસ્તુ છે, રાજમલજી સાહેબે સહી કરાવી દીધી. એકત્વમાં મિથ્યાતરૂપ દ્રવ્યના વિભાવ પરિણામ છે, તો પણ એમને અનુભવને અને મિથ્યાત્વને મટવાને આપસમાં કારણકારી કરવું છે. અનુભવ થયો તે કારણ કહેવાય અને મિથ્યાત્વનો વ્યય થયો એ કાર્ય થયું, એમ એનું વિવરણ. જે કાળે જીવને અનુભવ થાય છે એટલે જ્ઞાનનો અનુભવ થાય છે, રાગનો અનુભવ છૂટી જાય છે, રાગની એકતા બધી છૂટી જાય છે, તે કાળે વિખ્યાતો પરિણામ મટે છે. આ વિખ્યાતોનો વેશ અનુભવના કાળે થઈ જાય છે, મૌનો નાશ થઈ જાય છે. આખા સમયસારમાં ચારિત્રના દોષના ક્ષયની વાત ઓછી આવી. મિથ્યાત્વ અનંત સંસારનું કારણ, એનો અભાવ કેમ થાય એની કળાને વિધિ સમયસારમાં સમય કળ બધા ન્યાય છે. અપ્રતિબુદ્ધને પહેલા સમજાવે છે, પેલું મિથ્યાત્વ જાય, પછી અવરત કષાયને યોગ એને કાળક્રમે જાય, એને ટાઈમ લાગે. મિથ્યાત્વ એક સમયમાં જાય. મિથ્યાત્વ એટલે રાગ અને આત્માને એક માનવો, એનું નામ મિથ્યાત્વ. દેહ અને આત્માને એક માનવો છે, ભિન્ન ભિન્ન માનવો મિથ્યાત્વ છે. એ મિથ્યાત્વ નાયક તે હું એમ આવતા દેહાદી રહી ગયા, પણ દેહાદી મારા એ બુદ્ધિ છૂટી ગઈ. એનો સ્વામી પૂતગલ છે, રાગ રહી ગયો, રાગરૂપે પરમે છે પણ રાગના કારણ રૂપે પરણતો નથી. રાગ રૂપે પરણવે પણ રાગના કારણ રૂપે કોપી કાલે કોઈ પણ કાલે આત્મા કોઈનો આત્મા મિથ્યાત્વના કારણ રૂપે પરણતો નથી. મિથ્યાત્વ રૂપે પરણવે ત્યારે પણ એની વાત છે. મિથ્યાત્વ રૂપે જયારે પરણવે છે આત્મા જ્ઞાનીનો, મિથ્યાદર્શન મિથ્યા જ્ઞાન ચારિત્રના પરિણામ થાય છે. આ એ રૂપે પરણમે છે, ભેદ જ્ઞાનનો અભાવ હોય ત્યાં સુધી તો પણ એના કારણ પણ આત્મા પરણતો નથી, કારણ પણ થતો નથી. જો કારણ પણ એક સમય પણ હોય, કારણ પણ આવી જાય શુદ્ધાત્મામાં, અશુદ્ધનું કારણ શુદ્ધ, તો કાયમ અશુદ્ધતા
રહી શકે.
અને આત્મા શુદ્ધ રહી શકે નહીં. અશુદ્ધનું કારણ થાય તો એ આત્મા શુદ્ધ ન રહે, અશુદ્ધ થઈ જાય. કારણ કાર્ય સ્વજાતિમાં હોય.
શુદ્ધતાના કારણ રૂપે થાય ખરો
એ ઉપચારથી, એ ઉપચાર. પણ અશુદ્ધતાના કારણ રૂપે તો ઉપચારથી પણ નહીં. શુદ્ધતાના પર્યાય પ્રગટ થઈ તો આત્માને ઉપચારથી કારણ કહેવાય, ઉપચારથી કરતા પણ કહેવાય. પણ રાગના કારણ પણે તો એ કદી પરણતો જ નથી. એક સમયે પરણમે તો નિત્ય કારણ પણ આવતા કાર્ય કારણ તૂટે જ, રાગ રૂપે પરણમે જ કરે. એ રાગના ઉપાદાન કારણ પણે તો થતો નથી, પણ નિમિત્ત કારણ પણ એમાં નથી. રાગ પ્રગટ થાય છે વિખ્યાતો તો કે છે કે એનું ઉપાદાન કારણ ત્રિકાળી દ્રવ્ય નથી અને એનું નિમિત્ત કારણ પણ ત્રિકાળી દ્રવ્ય નથી. ઉપાદાન કારણ તત્સમયની પર્યાય ને નિમિત્ત કારણ દર્શન મોનો ઉદય બીજા ભાગી જાય. આત્મા પાત્માને રહેવા દે કારણ કહેવું, ત્યારે શુદ્ધ પર્યાયનું કારણ કહેવું. હા, કેમ કે શુદ્ધ પર્યાયનું લક્ષ્ય જ્ઞાયક ઉપર છે એટલે એનું ઉપચારથી કારણ કહેવાય. ઉપચારથી હો હા એને નિમિત્ત કહેવાય. નિમિત્ત કયો કે કારણ કયો? પણ મિથ્યાત્વનું કારણ નિમિત્ત પણ એમાં નથી આત્મામાં. રાગમાં, રાગની ઉત્પત્તિમાં આત્મા નિમિત્ત થતો નથી, ઉપાદાન તો થઈ શકે જ નહીં. જો નિમિત્ત થાય તો નિત્ય નિમિત્ત કરતાનો દોષ આવે, તો કોઈની મિથ્યા તો કોઈનો ચડે નહીં. હું કરતા છું એમ ન જો, તું નિમિત્ત કરતા છો એમ ન જો આત્માને, તું જાણનાર છો એમ જો. અને જાણનારને જાણું છું એમ જો. એ પ્રયોજનભૂત વાત શીખી લેવા જેવી છે, કેમ કે આયુષ થોડું અપેક્ષાએ પ્રવૃત્તિ બહારની જાજી અને જ્ઞાનનો ઘરો છો. માટે પ્રયોજનભૂત વાત સમજવાનો પ્રયત્ન કરવો, બાકી જાણવાના વિષય તો જયારે કેવળ જ્ઞાન થશે ને એની ઉપર મૂકી દે ને, કેવળ જ્ઞાન થશે જણાઈ જશો, ફેરું પડો કેવડો ને આ જમ્મુદીપ કેવડો ને એ કાંઈ મારે જાણવું નથી, જણાઈ જશે. સોગાની કહે છે મને તો એક વખત ગુરુદેવે કહ્યું કે કેવળ જ્ઞાન થાય ત્યારે બધું જણાઈ જાય, તો ત્યાંથી જાણવાની મારી ઈચ્છા કરી કે ખરા કેવળ જ્ઞાન થશે ત્યારે બધું જણાઈ જશે. અમે તો મારે તો અત્યારે સુખ પીવું છે, બસ સુખનું પ્રયોજન છે, બીજીભાઈ મારે જોવું. છે વિખ્યાત મટે છે, સર્વથા આવે છે મટે છે. સર્વથા આવ્યું ઓળી ક્યાંથી? જૈન દર્શનમાં. સર્વથા મટી જાય વિખ્યાત. હા કથનથી દેવા દે, પાછું આવી જશે કથનથી કહે તો આ તો ક્ષય થઈ જાય. જેમ કે અવશ્ય મટે છે, ચોક્કસ મટે જ વિખ્યાત. અનુભવના કાળે જે કાળે વિખ્યાત પરિણામ મટે છે તે કાળે અવશ્ય અનુભવ શક્તિ થાય છે, આત્માનો અનુભવ એને પ્રત્યક્ષ થાય છે. પરોક્ષ હતો એ પ્રત્યક્ષમાં આવી ગયો. વિખ્યાત પરિણામ જે રીતે મટે છે તે રીત કહે છે, પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુ નો, હા હા પોતાની શુદ્ધ ચૈતન્ય વસ્તુનો સ્વસંવેદન પ્રત્યક્ષપણે આસ્વાદ કરીને, એ પરોક્ષો ત્યાં સુધી વિખ્યાતો ન મટે, વિખ્યાતો ગળે ટળે નહીં. શું વાત કરી સમજવા જેવી? જે એમ એક મને તો જ્ઞાયક ગણાય છે, પરોક્ષો જે અનુભવ નથી તો એને વિખ્યાતો ગળે છે, અને જે પરોક્ષમાંથી બહાર નીકળી ગયો અને મને ઘડિયાળ ગણાય છે એનો વિખ્યાત દ્રઢ થતું જાય છે. પ્રત્યક્ષમાંથી ગયો, પરોક્ષમાંથી ગયો અને બહાર નીકળી ગયો. આત્મા જ્ઞેય પરોક્ષપણે ન બનાવ્યું, આત્માને પરોક્ષપણે પણ જ્ઞેય બનાવતો નથી, અને પરપદાર્થને જ્ઞેય બનાવે છે પરોક્ષપણે પણ. એનું વિખ્યાત દ્રઢ થાય છે એમ કુંકુમ ભગવાન બંધ અધિકારમાં કહે છે, ભાવ બંધ થાય છે.
ગળે છે,
ગળે છે એટલે એનો મિથ્યાત્વનો અનુભવ જે છે રસ એ ઘટે છે. તીવ્ર મોહ હોય ને
પરોક્ષમાં આવી જાય,
હા પરોક્ષમાં આવે ત્યારે મોહ ગળે ટળે નહીં, અને પ્રત્યક્ષ થાય તો ટળી જાય. પરોક્ષમાં આવે ને એ જીવને પ્રત્યક્ષમાં આવવાનો અવકાશ છે, આવે એવું ના કહી શકાય, અવકાશ છે. પણ પરોક્ષમાં નથી આવ્યો અને મને પર ગણાય છે એના પક્ષમાં છે, પર ગણાય છે એના પક્ષમાં ઉભો છે. એને કૃષ્ણ આચાર્ય ભગવાન કહે છે કે અધ્યોષાન છે, બંધધિકારમાં શબ્દો છે શાસ્ત્રોના, મારા ઘરની વાત નથી કરતો. ભાવબંધની પરાકાષ્ઠા કોઈ ન કહી શકે, સમર્થ આચાર્ય કહી શકે. સર્વજ્ઞ ભગવાને છ દ્રવ્ય કયા છે, ઘા કયા છે એને જાણી તો વિખ્યાતનો દોષ લાગશે. એટલે પ્રભુથી શું કરું, આત્માને જાણી લે વિખ્યાતનો દોષ નહીં લાગે, બસ આટલું છે. સોને ભૂલીને તું પરને જાણવા ગયો રોકાઈ ગયો? તારો જન્મ એટલા માટે છ દ્રવ્યને જાણવા માટે કે આત્માને જાણવા માટે છે? છ દ્રવ્યનો અંત વાત છે ને, ભવનો અંત આવ્યો નહીં. જાણનારને જાણને એક વખત એક જ વખતનું કામ છે. એક વખતનો સમયક દર્શન, વારંવાર જાણ તો ચારિત્ર તો કેવળ ન થશે. પ્રત્યક્ષમાંથી ગયો, પરોક્ષમાંથી ગયો. દુકાન ગણાય છે, મોટર ગણાય છે, શાસ્ત્ર ગણાય છે, આ જે પેપો ગણાય છે, શરીર ગણાય છે, રાગ ગણાય છે. પરોક્ષમાંથી બહાર નીકળી ગયો. રાગ ગણાય છે પણ મને ગૌણપણે જણાય છે, મુખ્યપણે તો મને જ્ઞાન ગણાય છે હો, અને મુખ્યપણે તો જ્ઞાય ગણાય છે એવું લાગ્યા કરે છો, તો એ પરોક્ષમાં છે. પોતાની શુભ ચૈતન્ય વસ્તુનું સ્વસંવેદન પ્રત્યક્ષપણે જો પરોક્ષમાંથી પ્રત્યક્ષમાં આવી ગયો. સ્વસંવેદન પોતે પોતાના જ્ઞાનને પોતાને અંતરમાં વાળીને પોતાને જુએ છે, જાણે છે, અનુભવે છે, આસ્વાદ કરીને. કેવું છે શુદ્ધ ચેતન? અનાદિજન પ્રગટપણે ચેતનારૂપ પરણમી રહ્યું છે. આ ચેતન ચેતનારૂપે પરણમે છે, ચેતન અચેતન રાગરૂપે પરણમતો જ નથી, તારી ભ્રાંતિ થઈ ગઈ. આત્મા જ્ઞાનરૂપે જ પરણમે છે, જાણવા રૂપે જ પરણમે છે, રાગને કરવા રૂપે પરણમતો નથી. પણ દ્રષ્ટિ વિપરીત થઈ ગઈ છે કે જાણે હું રાગને કરવા રૂપે નિમિત્ત કરતા હું છું, મારા કારણે થાય છે. કારણ નથી છતાં આત્મામાં કારણ સ્થાપી દીધું, મોટું અજ્ઞાન થયું. સત્તરમી અઢારમી ગાથા બહુ ઊંચી છે. ગુરુદેવ ભક્તો પર લેતા હતા. છેલ્લા પાંચ સાત વર્ષમાં એમને બહુ લીધી. વિષય કાંઈ ચાલતો હોય ને તરત જ છતરમી અઢારમી ગાથા આપે છે કે તમને તમારા જ્ઞાનમાં જ્ઞાય જણાય. આ તો ભાડો, આ પાડો તો હાલત થશે, આ પાડે તો પરોક્ષ, અને હાલત થાય તો સત્ય. મને મારો નાયક આત્મા જણાય ગણાતો નથી, એ તો જ્ઞાનીને જણાય, મને નહીં. એ તો જ્ઞાની હોય ને ધર્માત્મા, એને એનો આત્મા જણાય. અમને તો અમારો આત્મા જણાતો, તને શું જણાય કે મને દેહ જણાય, રાગ જણાય, બરો બહુ જ તો તારો ખાવ થાય ખોટો દેખાય. પણ શાસ્ત્ર ગુરુકુલ ભગવાનનો સમય સારો, એને આમ માથા ઉપર રાખે, અહીંયા રાખે. આ પ્રભુ આપ કહો છો એ બરાબર છે, બધાને જ્ઞાયક જ જણાવ્યો. કેમ કે જ્ઞાન પ્રગટ થાય કે આત્માનું થાય છે. જ્ઞાન આત્માનું હોય, જ્ઞાન જ્ઞેયનું ન હોય. જ્ઞાન આત્માનું, પણ એ જ્ઞાનમાં આત્મા ન જણાય તો જ્ઞાન ન હોય, જણાય છે. આ પાઠ પરોક્ષમાં તો આવી જાય. હું જાણનાર છું એમાં તો આવે, અને જાણનારો જણાય છે એમ પરોક્ષમાં તો આવે તો પ્રત્યક્ષ થશે. આને હું કરું છું ને આને હું જાણું છું એ બહાર નીકળી ગયું, અને હું કરું છું ને આને હું જાણું છું, બે વિપરીત આપે. બહુ સતત મેં દંડ ગાતા પહોંચી છે. આવી વાત કોઈ શાસ્ત્રોમાં નથી કે બાલ ગોપાળ નાના મોટા બધાને નિગોદના દીવને પણ નાયક જણાય છે. બોલો,
અર્ધ પ્રકાશિકા
લીધું છે. અર્ધ પ્રકાશિકા છે એ વ્યવહારનું શાસ્ત્ર, તત્વા સૂત્રો પર ટીકા છે. સદાશુદાસની ટીકા છે એમાં એમ લીધું છે. બાળ ગોપાલ સૌને આત્માનુભવમાં આવે છે. આત્મા તો નાની ને અનુભવ આવે, અમને નહીં દેવા દે ના પાડમાં. આ પાડ તો આલત, આ તો પાડ પરોક્ષપણે જાણવું તો જ્ઞાન છે. એને જાણવામાં જ્ઞાન ક્યાં આવ્યું? કે આ જ્ઞાન છે કે આત્મા જ્ઞાન છે? વિચાર કર તો ખ્યાલ આવી જશે તમે. આ તો જ્ઞાન ના લક્ષે જ્ઞાન ન થાય, અજ્ઞાન થાય. શું કહ્યું? આ જણાય છે એમાં આવ્યું ને જાણતા બેન, તો અજ્ઞાન થઈ ગયું. અને આ નથી જણાતું પણ જો જ્ઞાન જણાય છે આ જયારે કહ્યું ત્યારે ઉપસર્ગ બહુ આવ્યો હતો, જબરજસ્ત. આખા હિન્દુસ્તાનમાં હલચલ થઈ ગઈ, આખા હિન્દુસ્તાન ચર્ચાનો વિષય.
આગ્યા હોય ને
ભાગ્ય હોય ને સાહેબ, એ સંસારી જીવને ઉત્કલ ધર્મ ધર્મ આકાશ કાળ એમાં સુખે નથી ને જ્ઞાન નથી. એને જાણનાર ને જ્ઞાન નહીં થાય ને સુખ નહીં થાય. આત્મામાં જ્ઞાન છે ને સુખ છે, એને જાણનારને જ્ઞાન પણ થશે ને સુખ પણ. પહેલા કળશમાં માંગલિકમાં આ બધું છે. બોલો, ધ્યાન કોઈનું ખેંચાય
મળે ત્યારે
એટલે કોકના કહેવાથી ધ્યાન ખેંચાય તો સારું છે. કોકના કહેવાથી ધ્યાન ખેંચાય તો સારું છે, પણ કેનાર કે એને છતાં ધ્યાન ન ખેંચાય તો
સાહેબ એવા અહીંયા નથી આવતા.
તો સારું
એવા અહીંયા આવે
તો
યોગી આ ડેલી ની વાત
છે. કે આ પેલા કળશમાં છે અવડા અવડા ટબા જેવા છે, ગુજરાત ટબા ત્યાં આંકલો વાંચી શકાય. શાસ્ત્ર ને જાણતા જ્ઞાન નતા. આત્માને જાણ્યા પછી કહેવાય કે શાસ્ત્રથી જ્ઞાન. શાસ્ત્રી એમ શીખડાયું કે તું શાસ્ત્રનું લક્ષ છોડી દે, આત્માલક્ષ કર. એને આત્માલક્ષ કહ્યું જયારે શાસ્ત્રના વચન સાંભળીને અંદરમાં ગયો તો શાસ્ત્ર નિમિત્ત કહેવાય.
પહેલી વાર સાંભળી ત્યારે બહુ આકરી લાગી હતી. છ ધ્રુવીને જાણતા જ્ઞાન નથી, આ ક્યાંથી કાઢો છે? પછી તો આત્મા મળ્યા આવતો બધા, એક પછી એક પછી તો કીધું. પણ આ કરટિકા તો વાંચી છે, પણ આવો તો ખ્યાલ જ નથી.
ચૂકો લેતું માંગલિક
માંગલિકમાં શરૂઆત પછી સાહેબ જરા ખુટી ઠેકાણે આવ્યો. ગુરુદેવના પરિચયમાં રહીને પણ એમ કે કરતા પણ આનો દોષ સહજપણે ખ્યાલમાં આવતો હતો, પણ આ જ્ઞાનમાં આ દોષ થાય છે.
કરતા બુદ્ધિ તો હજી નીકળી જાય
ત્યારે ખ્યાલમાં આવેલી છે કે નહીં, કરતા બુદ્ધિ અયોગ્ય છે. જ્ઞાનમાં આ દોષ થઈ શકે છે.
એ ભૂલ નીકળવી કઠિન છે. હું પરને જાણતો નથી એ એ નિશ્ચિત વીર્ય વાળો કરી શકે. નિકટ ભવિને જ ભાવ આવે, બાકી સ્વીકારે. આ દેખાય, પ્રત્યક્ષ દેખાય. રિયલમાં ચાર ને પાંચ થઈ ગઈ, ત્રીસ ને બદલે પાંચ થઈ ગઈ, 36 મિનિટ છે. એમાં ઘડિયાળ નથી, જરા
દલી બધી એમ જ આવે છે, દેખાતું છે.
અમારે લખ્યું છે, ઘડિયાળ ને જાણતા આત્માનું તો જ્ઞાન ન થાય, પણ ઘડિયાળનું જ્ઞાન ન થાય, એમ લખ્યું છે. આત્માનું જ્ઞાન થાય તો નિશ્ચય, અને પછી આ ઘડિયાળનું જ્ઞાન થાય તો વ્યવહાર કહેવાય. એકલા ઘડિયાળને જાણતા આત્માનું જ્ઞાન ન થાય, અને ઘડિયાળનું જ્ઞાન પણ ન થાય, પણ અજ્ઞાન ઉભું થાય. જેને જાણે એને પ્રતીતિ આવે, ઘડિયાળ મારી જાણેલાનું સિદ્ધાંત થઈ ગયું. વાત સાચી છે, આ જ્ઞાનની વાત જરા સૂક્ષ્મ છે, ક્રિકમાં કઠણ બેસે. અનાદિથી એક ઇન્દ્રિયમાં પરને જાણતો પ્રેમો, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય. હવે જાણવે છે એ તો એનો અનુભવ છે, પરને જાણવું છે એવો અનુભવ છે. હવે પરને તું જાણતો નથી. હા હા, એ આખી વાતને સુલટાવવી
પાકરું પડે છે. ગુરુદેવની પાસે રહીને પણ એ ખ્યાલ નતો આવ્યો. હવે આપ કયો છો તો બધા રત્નાકરમાં કેટલી ઠેર ઠેર જગ્યાએ આની આ વાત મેળા કરે, આની આ વાત મેળા
કરે. લોકો આ તો કીધું તું, પણ ધ્યાન નહીં
હોય એ વખતે, ધ્યાન ખેંચવાનું યોગ્યતા ન હોય, ધ્યાન ન ખેંચાય. એ પુરુષ તો બધું કહી ગયો.
હાજી સાહેબ,
પ્રત્યક્ષમાંથી બહાર નીકળી ગયો, પરોક્ષ નથી ગયો, અજ્ઞાનમાં રખડે. આ પરોક્ષ ને પ્રત્યક્ષની બે વાત કળશ ટીકામાં 8 નંબરના કળશમાં છે. 8 નંબરનો કળશ છે, એમાં રાજમલ્લી સાહેબે પરોક્ષ અને પ્રત્યક્ષ બે વાત લીધી છે. ચેતન વસ્તુ ચેતન વડે જણાય છે, જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, પરને નહીં ને સ્વપ્નને નહીં. પરને તો નહીં પણ સ્વપ્નને નહીં, એકલા સ્વને જાણે છે, એ પરોક્ષ છે. પછી પ્રત્યક્ષ અનુભવ થાય છે, એમાં જ બે લીટીમાં જ 8 કળશ છે. કોઈનો હીરો છે એમ, કોઈની હીરો મળે પછી નિર્ધન દે, કોઈ વેચી આવે 5 કરોડ રૂપિયા આવી જાય, 5 કરોડ રૂપિયા આવે, કોઈ નહીં. છેલ્લે છેલ્લી 4 લીટી 8 કળશ ઉદ્યોતમાનમ ત્યાંથી શરૂ છે સંસ્કૃતમાં.
પ્રત્યક્ષ જ્ઞાન ગોચર છે, ભાવાર્થામ છે કે વેદ બુદ્ધિ કરતા જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે.
જીવને જાણે છે કે પરને જાણે છે? સ્વપરને લીધું નહીં ને પરને બે કાઢ નહીં જો તો ખરામાં કઈ.
જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે, વસ્તુ વિચારતા કેટલો વિકલ્પ પણ જુઠ્ઠો છે,
એ બરોબર છે ને, માટે જુઠો છે, એમાં અનુભવ ન થાય.
શુદ્ધ વસ્તુ માત્ર છે, આવો અનુભવ.
પરોક્ષમાં તો આવે કે ઉપયોગ વડે, ઉપયોગ લક્ષણ છે એના વડે મારો આત્મા જાય છે,
પરોક્ષ અનુભવ છે.
પરોક્ષ અનુભવ, એમાં આનંદનો સ્વાદ ના આવે. પણ પરોક્ષ વાળો પ્રત્યક્ષમાં આવી શકે છે,
પણ પ્રત્યક્ષમાં જનારો હોય એને જ પરોક્ષ આવે છે ને સાહેબ,
એને જ આવે. બીજાને તો ક્યાંથી આવે? બીજાને ક્યાંથી આવે? બીજા તો એમ જ કે આ જણાય છે, આ જણાય
એ સવાલ નથી.
પરોક્ષમાંથી નીકળી ગયો બહાર,
પરોક્ષ જેને થાય એને પ્રત્યક્ષ જેને આવવાનો
ચાન્સ છે, ચાન્સ છે. હા, એને આવવાનો અને પરોક્ષમાં આવી જાય. જે પ્રત્યક્ષમાં આવવાનો હોય એ પરોક્ષમાં આવે, આવે ને આવે, પછી પરોક્ષનો વિકલ્પ છૂટી જાય, પરોક્ષ નામ છૂટી જાય, પ્રત્યક્ષ નામ થઈ જાય. પરોક્ષ જ્ઞાન એ માનસિક જ્ઞાન છે, પ્રત્યક્ષ જ્ઞાન છે આત્મિક જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન. ચોખ્ખો પાઠ છે, ચોખ્ખો જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે. છ દ્રવ્યને જાણે છે એમ લખ્યું નહીં, સો પર બે ને જાણે છે એમ ન લખ્યું, એકને જાણે છે. લક્ષણ લક્ષને પ્રસિદ્ધ કરે છે, લક્ષણ અલક્ષને પ્રસિદ્ધ નથી કરતું, તો એને લક્ષણ જ ન કહેવાય. શું કહ્યું?
લક્ષણ લક્ષણ જ પ્રસિદ્ધ કરે એનું નામ જ લક્ષણ.
અને લક્ષણ અલક્ષ પ્રસિદ્ધ કરે આ જણાય છે, તો લક્ષણ ક્યાં રહ્યું?
સાહેબ ડર લાગે છે બોલતા, ડર લાગે.
આ તો અંતર મંથન કરે, પોતાથી ઉકેલ આવે, બાકી શું કોઈના કહેવાથી તો કઈ કોઈ ફરતે એમ છે. એનાર કહે ત્યારે એના ઉપર થોડોક વિચાર કરવો છે ને, નિગ્લેક્ટ ન કરવું નહીં. આત્માનો અનુભવ બધાને કરવાની ભાવના છે, ભાવના. પણ ચેતના લક્ષણથી જીવ, જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે પણ નહીં, એ એ આ આવે અને અનુભવ બધાને કરવો ક્યાંથી થાય? લક્ષણ એકલા સો લક્ષને પ્રસિદ્ધ કરે છે એમ પણ નહીં. ચોખ્ખો પાઠ છે, જીવને જાણે છે, અજીવને જાણે છે એમ લખો, કે જીવ અજીવ બે ને જાણે છે એમ પણ લખે, એકલા જીવને જાણે લે, અજીવને જાણે એમ ન લખું, જીવ અજીવ બે ને જાણે એમ લખું, એકલા જીવને જાણે એમાં લખ્યું છે, ગુજરાતીમાં છે. આ તો 400 વર્ષ પહેલાનું પુસ્તક છે, આજનું નથી. સુડારીમાં તો પછી એનો વાત થયો. હું અને અનુભવની ફાટ ફાટ બધા રસ્તામાં પણ કોઈ જુદી જાતનો મસ્તી હતી અનુભવ આપું છું. એ જ લખી શકે ને, બીજો કોણ લખી?
વ્યવહારને જુઠ્ઠો છે એ શબ્દ
જુઠ્ઠો એમાં આવે. વ્યવહાર જીતે
અભૂતા સભૂતા કઈ પડી રહ્યા, જુઠ્ઠો જુઠ્ઠો કેવા મળ્યા એટલે
આ ભક્તો એવી છે, જીવ વસ્તુ ચેતના લક્ષણથી જીવને જાણે છે એના ઉપર જો ધ્યાન ખેંચાય, પરોક્ષમાં આવી જાય, પરોક્ષમાં આવે તો પ્રત્યક્ષમાં આવતા છે. બાકી મને પર ગણાય છે અને સ્વ પર ગણાય છે, સ્વ તો નામ માત્ર, સ્વ પર ગણાય છે, પર જ જાણે છે, સ્વ ક્યાં જાણે છે? ગણાય છે તો એમ જ્ઞાન, સ્વ પર ગણાય છે વ્યવહારનો પગ છે, એકનું સ્વ જણાય છે બસ, નાયક જણાય છે. હા,
બે ચાર પ્રવચન સાંભળ્યું તો એક વરસ સુધી કેચ પછી વળી પાછું રિન્યુ કરવા આવવું પડે.
પાક ગમ થઈ ગયો.
નાયક દેવના મંગળ